ओम
पत्रांक 864 आ संबंधी कोई विचारणीय प्रश्न શું વિષય છે પત્રનો? દ્રવ્યનો યોગ. દ્રવ્યનો યોગ એટલે શું? શું કોઈ પણ પદાર્થ વિશેની, વસ્તુ વિશેની, સ્થિતિ વિશેની, સંયોગ સંબંધ વિશેની તાત્વિક વિચારણા કરવી, તત્વથી વિચારણા કરવી કે તત્વથી એનું સ્વરૂપ શું, એ દ્રવ્યનો યોગ કહેવાય. એ શૈલી કે કોઈ પણ પદાર્થનો આપણે કેમ કે ભાઈ આ પુસ્તિકા છે તો એ આપણે વિચાર કર્યો કે કાગળ છે, લખાણ છે, એની પુસ્તિકા છે. એનો વ્યવહાર યોગથી આપણે નક્કી કર્યું. પણ દ્રવ્યનો યોગથી આ પુદ્ગળ પરિણમન છે એનું, પુદ્ગલનું કાગળના રૂપમાં પરિણમન છે. દ્રવ્યનો યોગ એટલે આખું જગત દ્રવ્યનો સમુચય છે. એનું સ્વરૂપ શું છે? તો સત્ય વસ્તુનું સ્વરૂપ શું છે? તો દ્રવ્યનું યોગનું. બહારનું સ્વરૂપ બધું શું છે? તો કે બધું વ્યવહારનું સ્વરૂપ છે. ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા અંત તો હેમ શું છે? દ્રવ્ય. એ દ્રવ્ય સ્થિર છે. તમારે જેટલા ઘાટ ઘડવા હોય, ભાંગો ફરી નવા ઘાટ, નવો આકાર કરો, પણ મૂળ દ્રવ્ય શું છે? એનું મૂલ્ય શેમાં છે? હેમમાં છે. વેચવા જઈએ દાગીના તો સેના ઉપર નજર જાય લેનારની? આમાં સોનું કેટલું છે? શુદ્ધ દ્રવ્ય કેટલું છે? પૈસા દ્રવ્યના મળશે, ઘાટના નહીં મળે. એની અંદર રહેલી મલિનતાના પણ ન મળે. દ્રવ્યનો શુદ્ધ વિચાર એ દ્રવ્યનો યોગ છે. પ્રભુએ દેશના આપી સમોસણની અંદર, અને પછી ગણધરોએ અને આચાર્યોએ એ દેશનાનું વિભાગીકરણ કર્યું. એમાં ચાર યોગથી પ્રભુની સંપૂર્ણ દેશના બોધને વિભાજિત કર્યો. કયા કયા ચાર યોગ? દ્રવ્યનો યોગ, ચરણ કરણાનો યોગ, ગણિતાનો યોગ અને કથાનો યોગ. પ્રભુએ દીધેલી દેશના ચાર પૃથક્કરણ કરી જગતના જીવોને સમજવા માટે સરળ થાય એટલે આચાર્યોએ આ યોગની રચના કરી. અને આ યોગ ઉપર અનેક ભાષ્ય લખાયા, ચૂર્ણી લખાઈ, વિવરણ લખાયા. પછી તો જે જે આચાર્ય એમને જે જે સૂઝ પડી, જે કાળે જેવા ભક્તો મળ્યા, એ પ્રકારે એને એનું વિશેષ વર્ણન, વિશેષ સ્પષ્ટતા, વિશેષ સમજૂતી આપી. મૂળ દ્રવ્ય તો એકનું એક છે. મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહીં, નાશ પણ તેમ. જે કંઈ ફેરફાર થાય છે એની પર્યાયમાં થાય છે, પરિવર્તન થાય છે, એના બાહ્ય સ્વરૂપમાં થાય છે. દ્રવ્યનો યોગ એટલે જગતનો તત્વ દ્રષ્ટિથી વિચાર થવો. તે જેમ જગતનો એમ પોતાનો. તો હું કોણ છું? તો કે આપણે મિસ્ટર સોએન્સો છું, એ દ્રવ્યનો યોગ છે. એબીસી છું, એ દ્રવ્યનો યોગ છે? નથી. એ તો બદલાઈ જશે. એ સ્વરૂપ તો ઉત્પન્ન થયું છે ને પાછું વિખરાઈ જશે. પણ ચૈતન્ય છો તું, અજર અવિનાશી. એ ચૈતન્ય શાશ્વત છે. વસ્તુને જ્યારે પરમાર્થથી વિચાર કરવો હોય ત્યારે દ્રવ્યાનુયોગની દ્રષ્ટિથી વિચારણા કરવી ઘટે. કૃપાળુદેવ કહે છે આ દ્રવ્યનો યોગ એનો લાભ શું? શુક્લ ધ્યાન અને કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય, પણ આની પ્રાપ્તિ કેવી રીતે થાય? મહાભાગ્ય વડે તે દ્રવ્યનો યોગની પ્રાપ્તિ થાય છે. દ્રવ્યનું યોગનું પુસ્તક લેવા અને પછી બણગા ઝીકીએ કે અમે તો હવે આ સમયસરને નિયમસર જ વાંચીએ છીએ, અને કોઈ એમ કહે કે હવે તો બધું બસ મા સતીજી મેડમ આગમ જ વાંચીએ છીએ. અરે તારી લાયકાત છે આગમ વાંચવાની, તો આગમ વાંચીને શું સમજવાનું હતું? તારી દશા તો જો. આપણે દ્રવ્યનો યોગની દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થાય એવી પાત્રતા ખરી, યોગ્યતા ખરી? અહીંયા શબ્દ મૂક્યો છે કે મહાભાગ્ય વડે. કેટલું પુણ્ય પ્રબળ હોય જે મનુષ્ય પણ ક્યારે પ્રાપ્ત થાય? પુણ્ય હોય તો બહુ પુણ્ય કહેરાય. પુણ્ય ઢગલાબંધ પાપ હોય અને મનુષ્ય પર્યાય મળે ખરી? તો પછી તિર્યંચની પર્યાય કોને મળશે? એક ઇન્દ્રિયમાં કોણ જશે? જ્યારે વસ્તુનું સ્વરૂપ સમજાય તો જ્ઞાનીના બોધનું સ્વરૂપ પણ સમજાય કે મનુષ્ય દેહ પામવો દુર્લભ છે. મહાભાગ્યથી કેવી રીતે પણ આ ભાગ્યમાં એની બીજા પેરેગ્રાફમાં લક્ષણ આપ્યા છે કે આ મહાભાગ્ય કેવું? તો પહેલા દર્શન મોહનો અનુભાગ ઘટવાથી દ્રવ્યનું યોગની પ્રાપ્તિ ક્યારે થાય? દ્રવ્યનું યોગની સમજ ક્યારે વિકસિત થાય? દ્રવ્યનું યોગ ક્યારે આપણને સમજાય અને ક્યારે પરિણમે? તો એની પહેલી શરત દર્શન મોહનો અનુભાગ અનુભાગ એટલે જેમ કર્મ બંધાય એમાં પ્રદેશ, પ્રકૃતિ, અનુભાગ એટલે રસ અને કાળ, સ્થિતિ કાળ. અનુભાગ એટલે શું? રસ. કર્મનો બંધાયેલો રસ. તો કર્મ કરતી વખતે કોઈ પણ કશાય કર્યો એ સમયે જીવનો ભાવ કયા ડિગ્રીમાં હતો? માઠા ભાવ હતા, શુભ ભાવ હતા, મંદ ભાવ હતા, એમ એનું ફળ એને મળે. કર્મ ઉદયમાં આવે તો ઉદયમાં બધાને ઉદયમાં આવે, વિપાક થાય. પણ કોઈને એવું થાય કે આપણને એમ થાય કે જોઈ શકાતું નથી, અને કોઈને ઉદયમાં આવીને ચાલ્યું જાય, ભાઈ ઠીક છે મને જરા તબિયત આમ છે પણ સરખી થઈ જશે. મંદ અનુભાગ છે તારા કર્મોનો. પૂર્વે જરા શાંતિથી વિચારીને પરમાત્માને કંઈક યાદ કર્યા હશે એટલે. અને કેટલીક વાર એવું થાય તો કે પાપ કરવામાં પાછું વાળીને જોયું નથી. હવે જુઓ પરિણામ. કર્મનો વિપાક થયો ત્યારે રાડું પાડે છે, અરે અરે મેં શું કર્યું હશે ને, શું બાંધ્યું હશે ને, મેં તો કોઈને ક્યાંય કાંઈક નારાજ કર્યા નથી ને, બધાને આમ કર્યું છે ને, બધા માટે તો મેં કેટલું બધું કર્યું, એવા ગાણા ગાવાનો કાંઈ અર્થ નથી. તને આવેલો ઉદય બતાવે છે કે તું પાપ કરીને આવ્યો છું, કોઈને પૂછવા જવાની જરૂર નથી. એક કંઈ ઉપાય કારગત ન નીવડે. એનું એવું પાપ હોય કે ત્યારે ડૉક્ટર પણ ગામમાં હાજર નો, હોસ્પિટલમાં જાય તો ત્યાં બધા સાધનો ખૂટી પડે, કઈ ન મળે, ભેગું જ ન થાય. કારણ ઉદયનો વિપાક આકરો છે. જેવા તેવા પરિણામથી બંધાયેલા કર્મ નથી, અત્યંત માઠા અને ઉગ્રપણે બંધાયેલા કર્મો છે. એટલે કહે છે કે જીવ સતત ભાઈ કર્મ તો બાંધતો જ રહે છે, પણ સમતા ભાવમાં રહે, શાંતિથી રહે, જેથી બંધાય કર્મ કેવું રહે, હળવું રહે, મંદ રહે. એક જરાક ઉપાયમાં ખરી પડે, અરે સાંજે તું પ્રતિક્રમણ કરતો એ કર્મ કરી પડે, અબાધા કાળની અંદર એ ખરી પડે, નિર્જરા થઈ જાય, એ વિપાક સુધી પહોંચે નહીં. જ્ઞાનીઓએ આ યુક્તિ બતાવી છે. રોજ સામાયિક કરવી એટલે સમતા ભાવ વધારવો, ઉપશમ ભાવ વધારવો, કે જેથી રોજ વ્યવહાર જીવનમાં બંધાતા કર્મોની માત્રા હળવી રહીએ, અલ્પ રહીએ, મંદ રહીએ, તીવ્ર નહીં, માઠા નહીં. અહીંયા તો વચનમાં બોલે તો જાણી મોઢામાંથી આગ ઝરતી હોય, એનો તો નખો જ નીકળી જાય, પણ શું કામ, એનું તો નીકળતું નીકળશે, પણ તારો આ કર્મ ઉદયમાં આવશે આ ભાવ, ત્યારે તું જાયલો નહીં રહે. જો સામાયિકની અંદર સમતા કરી હોય તો પર્યુષણ સાંજે પ્રતિક્રમણમાં દિવસભરમાં થયેલા નાના મોટા બધા પાપ સરી પડે, હળુ કર્મી થાય, એ કઈ ભેગા ન લઈ જાય. પછી સંસારી જીવો સમજતા નથી અને એવા આકરા કર્મ બાંધે છે, જન્મો જન્મ સુધી આરો આવતો નથી. અનેક પ્રકારની ધર્મ સાધનાઓ કરી લઈએ છીએ એના જીવનમાં, પણ ઓલા કર્મના બંધ એવા નિકાચિત, એવા નિધત્ત, નિધત્ત એટલે એવા પાકા, પરિણામ નિર્ધ્વંસ, માઠું પરિણામ કેવું, નિર્ધ્વંસ પરિણામ, અકલ્યાણ કોઈનું ઈચ્છે એ નિર્ધ્વંસ પરિણામ છે. વગર જોતું, વગર કારણે કોઈનું અતિ કષ્ટ ભરેલું જીવન ઈચ્છે, આ બધા નિર્ધ્વંસ પરિણામ છે. શું કામ, પણ વ્યવહારમાં છીએ તો કદાચ શબ્દો અકરા બોલાય, જરા કહેવાય જાય, કોઈને વ્યવહારની અંદરની રસમમાં પણ ક્યારેક કોઈ આપણે કહેવું પડે, પણ કીધા પછી તરત જ જે અક્રમ માર્ગ છે ને એની અંદર આ એક સિસ્ટમ બહુ સારી છે કે પ્રત્યેકે પ્રત્યેક પાપ ક્રિયા કર્યા પછી તેનું પ્રાયશ્ચિત ત્યારે જ કરવું. લાગે કે પાપ થયું, તરત જ એ વ્યક્તિને યાદ કરવું, એ કર્મને યાદ કરવું, પોતાના ભાવને યાદ કરવા, અને મારાથી ઉતાવળ થઈ, હે પ્રભુ મને માફ કર, અને એમની પણ માફી માગી, આલોચના કરી, પશ્ચાતાપ કરી, નિવેડો, ફાઇલનો નિકાલ કરો. એકેય ફાઇલ ઊભી નહીં રાખો, એનો શબ્દ છે ફાઇલ. રોજે રોજ બધી ફાઇલનો નિકાલ કરો. આપણે ઢગલા કરીએ છીએ, સ્ટોરેજ કરીએ છીએ. આ અનુભાગ શબ્દ એટલો બધો મહત્વનો છે અને કર્મના ઉદયમાં સૌથી વધારે ભાગ ભજવે છે એ અનુભાગ ભજવે છે. સ્થિતિ તો એની પૂરી થઈ, વયું જવાનું કર્મ, એટલે રોકાવાનું નથી. ગમતું કર્મ હોય તોય ન રોકાય, પણ આ સ્થિતિ બહુ ભયંકર છે. તો દર્શન મોહનો અનુભવ, અનુભાગ ઘટવો જોઈએ. દર્શન મોહ શું, વિપરીત સમજવી, વસ્તુનું સ્વરૂપ દ્રવ્યનું યોગની દ્રષ્ટિએ જે છે તે ન સમજવું, અને એથી વિપરીત સમજવું કે જે ખરેખર એ સ્વરૂપ નથી, અને એ સમજે એટલે એને મમત્વ થાય, મોહ થાય, આસક્તિ થાય, અને કર્મબંધની અંદર એના કસાયના પરિણામ વધારે આકરા હોય. દેખત ભૂલી અને દર્શન મોહ ચાલુ છે. એનું એક વસ્તુ છે તો આ વસ્તુ છે, પછી ના મારી જ છે, આ દર્શન મોહ થયો, કેમ કે વસ્તુ તારી નથી. નાના નાના ઉદાહરણથી આપણે સમજવું છે. આપણો પરિગ્રહ, સંગ્રહ પરિગ્રહ ઘરની અંદર છે તો ઘરમાં ઘણી ચીજ ઘણાની છે, પણ આપણું એ મારું જો એ નહીં લેશો, શું છે તને કેમ આટલી મમત્વ અને આસક્તિ ને આ બધું, અને પછી અડતો નહીં અને અડીશ તો જોવા જેવી થશે. પછી તમે તે હજી મને ઓળખો, તું તને ઓળખી લે તો ઘણું થશે, કોઈએ તને ઓળખવાની જરૂર. બાપ દીકરા પુત્ર મો, આ બધા મારાપણાની મિથ્યા ભાવના છે. ખરેખર કોઈ પિતા પુત્ર આ જગતમાં થઈ શકે એવું જ્ઞાનીઓ કે છે, અમે દીઠું સંભવિત પણ નથી. અનુત્પન્ન એવો જીવ એને કોઈ પેદા કરી શકે, અને કોઈ બાપ એવો અભિમાન કરે કે મારો દીકરો છે એટલે મારું માનવું જોઈએ. આ દર્શન મોહ છે. ધૃતરાષ્ટ્રને દર્શન મોહ હતો. દુર્યોધનથી માંડીને એના સોએ સો દીકરા ઉપર એ દર્શન મોહનો અનુભવ એટલો બધો તીવ્ર હતો, આખું મહાભારત સર્જાય. અનુભવ ઘટવાથી અથવા નાશ પામવાથી વિષય પ્રત્યે ઉદાસીનતાથી, જે જે વિષય આવે પોતાના સંબંધની અંદર એના પ્રત્યે ભાવ કેવો હોવો જોઈએ, આસક્તિનો કે ઉદાસીનતાનો, એ તો પછી થાય છે જ્ઞાન આવે ત્યારે. ઉદાસીનતા એની, વૈરાગ્યનું પરિણામ ઉદાસીનતા. એટલે જીવન જીવાય, જીવનના બધા જે કંઈ કર્તવ્યો છે થયા કરે, ભોગ હોય તો ભોગ, પણ એની અંદર એને આસક્તિ ન હોય, એ સહજ ભાવે કર્યા કરે, ઉદાસીન ભાવે. તો કે છે ઉદાસીનતાથી વિષય પ્રત્યેની ઉદાસીનતા, વિષયનો ભોગ હોય, વિષયનો સંબંધ હોય, વિષયનો સંગ હોય, પણ ભાવથી ઉદાસીનતા હોય. મુનિઓને આહાર કરે પણ આહાર પ્રત્યે ઉદાસીનતા. આવી ઉદાસીનતા, ઉદાસીનતા એ જીવનનો આંતરિક પરિણામ છે. મહત્પુરુષના ચરણકમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનું યોગ પરિણમે છે. કેટલી આકરી શરત છે. અને એ ક્યારે થાય? તો કે જેમ જેમ સંયમ વર્ધમાન થાય તેમ દ્રવ્યાનું યોગ યથાર્થ. કંઈ ખ્યાલ નથી, લોકો એમ સમજે છે કે અમે આ શાસ્ત્રોને ગાથાઓ વાંચીએ છીએ એટલે અમે દ્રવ્યાનું યોગ સમજીએ છીએ. સંયમના ઠેકાણા નથી, દર્શન યોગનો અનુભવ ઘટ્યો નથી, વસ્તુની યથાર્થ સમજણ નથી. અને સંયમની વૃદ્ધિનું કારણ સમ્યક દર્શનનું નિર્મલત્વ છે. અરે સમ્યક દર્શન હોય, એ સમ્યક દર્શન નિર્મળ થાય અને સંયમની વૃદ્ધિ થાય, નિર્મળતાને કારણે, દેખાદેખીના કારણે નહીં, મતાગ્રહના કારણે નહીં. હોય સાધુઓમાં ને બધે કે અમારે આચાર વધારે, અમારે કડક છે, દેખાદેખીના કડક છે, તમારું સમ્યકત્વ નિર્મળ થયું. એ કે છે જ્યાં સંકિતના ઠેકાણા ન હોય, સંકિતના, અને દ્રવ્યાનું યોગની વાત કરે કે બીજો કોઈ માર્ગ જ નથી. આપણને સંભળાવે કે આખરે તો આ જ કરવાનું છે, ભાઈ છે નહીં ને, શુદ્ધ સિવાય ચિંતન જ નહીં, આ બધું વ્યવહાર છે. શુદ્ધનું કરો, શુદ્ધ, પણ શુદ્ધનું કરશે કોણ? તું અશુદ્ધ છો, એનું શું કરવું? અશુદ્ધ શુદ્ધનું ચિંતન કરશે? અશુદ્ધ જે છે આત્મા એ શુભનું કરી શકે, અને શુભમાંથી, કેમ કે શુભથી એનું દર્શન નિર્મળ થાય, શુભની ક્રિયાથી એનું ચરિત્ર નિર્મળ થાય, એના કષાયો મંદ પડે. મંદ વિષયની સરળતા સહ આજ્ઞા સુવિચાર આ તારી પહેલી ભૂમિકા છે, તો તું દ્રવ્યાનું યોગનું પરિણમન થશે, તારું ચારિત્ર નિર્મળ થશે. અત્યારે તો ચારિત્રના ઠેકાણા નથી, સમ્યકત્વના ઠેકાણા નથી, અને માત્ર ઊંચી ઊંચી એકાંતિક તત્વની વાતો કરવી એનાથી કંઈ કલ્યાણ થાય નહીં, અને સાચી ક્રિયા કરતો અટકી જાય. આ બધું ખોટું છે. શું ખોટું છે? એકાંતિક સમજણ એના જેવું કોઈ મિથ્યાત્વ નથી. કૃપાળુદેવે 918 ના પત્રની અંદર આપ્યું છે કે મિથ્યાત્વનું સ્વરૂપ શું, તેમાં લખ્યું કે ઘણા છે મિથ્યાત્વના પ્રકાર, પણ એકાંત જેવું કોઈ મિથ્યાત્વ નથી. પછી ક્રિયાજળ હોય તો એકાંત, અને શુષ્ક જ્ઞાની હોય તોય એકાંત. અમારે કાંઈ નહીં કરવાનું, અમારા સાહેબ એમ કે બસ કર્યા કરો એટલે તમારી નિર્જરા થઈ જશે, બસ ખમાસાણા દીધા જ કરો, પૂજા કર્યા જ કરો, વ્રત કર્યા જ કરો, પચખાણ લીધા જ કરો, કંઈ સમજાવી ના થાય. જ્ઞાન માર્ગ નિષેધતા તે ક્રિયા જણાય, આવી ક્રિયાઓ કર્યા કરો ના થાય. કૃપાળુ દેવ જે વાત મૂકે છે, અંતર્ભેદ સમજણથી થાય, સમજણ વિચારથી આવે, વિચાર જ્ઞાન માર્ગથી આવે. અંતર્ભેદને તો કોણ કરે, બોધ કરે, તે બોધે સુવિચારના એ વિચાર આવે. બરોબર ક્રમ એનો સમજાઈ જવો જોઈએ. તો કે છે ત્યારે દ્રવ્યાનુયોગનું એનું કારણ પણ દ્રવ્યાનુયોગ થાય છે. એટલે કે છે આવો દ્રવ્યાનુયોગ એનું ફળ તો સર્વભાવથી વિરામ પામવારૂપ સેમ છે. આ દ્રવ્યાનુયોગનું સ્વરૂપ છે, સર્વભાવથી વિરામ પામવું. સર્વભાવથી ઔદાસી વૃત્તિ કરી, માત્ર દે અતે સંયમ હેતુ હોય જો, અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, દેહ પણ કિંચિત મૂર્છા નવ જોય જો, અપૂર્વ અવસર એવો ક્યારે આ. શું રચના છે, સુખ બી છે ભાવની, હજી તો શરૂઆત થાય છે પદની, 21 કડીમાં હજી તો શરૂઆત થાય છે. સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, તારે જે અપૂર્વ અવસર લેવો છે, પામવો છે, પદ પામવો છે, પહેલાં તો ઉદાસીનતા સર્વભાવથી, કુટુંબીઓના ભાવ, માતા પિતાના ભાવ, સ્વજનોના ભાવ, મારા તારાના ભાવ, અનેક પ્રકારના બધા ભાવ છે, જગત ભાવ સ્વરૂપ છે, એમાં ચેતન ભાવો પણ છે અને જડ ભાવો પણ છે. તો કૃપાળુદેવે લખ્યું છે ઓલી ગીતિની અંદર, પરમપથની ગીતિમાં, કે જે ભાવો જેમ જિનેન્દ્રએ અવલોક્યા છે તે રીતે સમજાવવા જોઈએ. કોઈ મારું નથી, હું કોઈનો થઈ શકું એમ નથી, સતત સંગમાં હોવા છતાં પણ તે પદાર્થ મારો બની શકે નહીં, આ ઉદાસીનતાનું સ્વરૂપ છે. ધંધો કરતા હોય ને, થઈ ગયું કે લોભ લાગ્યો છે, એને જવાબ લખી નાખ્યો કે ભાઈ આખું જગત સોનાનું થાય તો અમારે મન તૃણવત છે. તમારી વૃત્તિઓ ચંચળ નહીં થતી હોય, મુનિને પ્રશ્ન થઈ ગયો કે અમને ઉપદેશ દીધા કરો છો રોજ, અમે સંયમમાં છીએ, અમે સાધુપણામાં છીએ, અને જ્યારે ત્યારે મળો ત્યારે એમ કહો કે ના ના આ તમારું બરોબર નથી, આમ નથી, તેમ નથી, આ વૈરાગ્યની ધારાની વાત કરો છો, તો એમને માં મુપત્તિને ઓઘા લીધા છે. કૃપાળુદેવ કહે છે કે ભાઈ મુનિ, અમારા હાથમાં જરા કિંમતી રત્નો, મૂલ્યવાન મોતી હીરા આવે છે, એ અમને તો કાળકૂટ વિષ હાથમાં રાખીએ તેમ થાય કે આખા શરીરમાં ફેલાઈ જશે, મૂકી દઈએ, હાથમાં હોવા છતાં અસ્પૃશ્ય છે, હોવા છતાં અસ્પૃશ્ય છે એવો ભાવ છે અમારો એની સાથે. અને સંસારી જીવોને મોહ દ્રષ્ટિ હોય તો હીરો કોકના ગળામાં હોય અને પોતાને સ્પર્શીએ હોય ને કે અમને ક્યારે આવો પહેરાય ને આવો થાય ત્યારે, અને પોતાના હાથમાં અસ્પર્શીય છે અને ઓલાને કોકના હાથમાં સ્પર્શીય બની જાય. વૈરાગ્ય આ છે સર્વભાવથી ઉદાસીન વૃત્તિ કરી. એણે 900,000 રૂપિયાનો હાર પહેર્યો એવો હીરો, તોય ઉદાસીનતા જોઈને કાંઈ ચડ વિચડ વૃત્તિ ન થાય. તો આ કહે છે કે એ દ્રવ્યનું યોગનું ફળ સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. આ સંયમ હોવો જોઈએ જીવનમાં. કોઈનું દેખીને આપણા ઝૂંપડા ન બળાય. અહીંયા તો આખો દિવસ દેખા દેખી માં જ પસાર થાય. પ્રસંગમાં ગયા એટલે પહેલું કામ શું કરવાનું, કોણે શું પહેર્યું છે, કેટલી કિંમતનું હશે, ક્યાંથી આવ્યું છે, બસ આ સિવાય બીજી વાતચીતનો વિષય જ નથી. કોઈ અદ્ભુત ખબર નથી પડતી. એને કહે છે કે આ પુરુષના વચન, તે આ પુરુષના વચન કૃપાળુદેવ હવે જો નિર્દેશ કરે છે, તારા અંતઃકરણમાં તો કોઈ દિવસ શિથિલ કરીશ નહીં. દ્રવ્યાનુયોગની વાત કરનારા ડાપણ કર્યા કરો છો, પણ અમારા વચનને તમે શિથિલ કરો માં કે પહેલાં તો સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ પ્રગટ થયો નથી ત્યાં સુધી આ દ્રવ્યાનુયોગ તમને પરિણત થશે નહીં. વધારે શું, સમાધુની રહસ્ય એ જ છે અને સર્વ દુઃખથી મુક્ત થવાનો અનન્ય ઉપાય પણ. કેટલા પત્રોમાં કંઈ ને કંઈ ઉપાય આવે, કોકમાં અંતર્મુખ સ્થિતિ આવે, કોઈકની અંદર કર્મક્ષય આવે, કોઈકની અંદર આવી પ્રકારના ઉદાસીન ભાવ આવે. વાંચવાનું, વિચારવાનું, જે પકડાઈ જાય આપણને લાગે કે આપણી શક્તિ અનુસાર આપણી યોગ્યતા અનુસાર આ વાત મને બરોબર બેસે છે, આ આપણી સાધનાનો મંત્ર છે ગુરુ તરફથી મળેલો. શું કરવું, ક્યાં ગુરુને પકડવા, એકે ગુરુને પકડવા દોડીશ માં. આ ગુરુએ મંત્રોની વિચાર કરી છે ચારે બાજુ એક એક પત્રમાં, વાંચતા વાંચતા જ્યાં તારી આંખ ફરે એને તું પકડે કે આ મારા માટે જ આપ્યું છે, મને મળી ગઈ ચાવી, મળી ગઈ બોધની રચનની ચાવી મને મળી ગઈ છે. મારે કાંઈ બીજાને કોઈને પૂછવા જવું આપણે નથી. તે આ પુરુષના વચન તારા અંતકરણમાં તો કોઈ દિવસ શિથિલ કરીશ માં, ભૂલીશ નહીં પણ. આપણી પરિસ્થિતિ સરખાવવી જોઈએ, આપણને વચનની આવી દ્રઢતા કરી, કૃપાળુ દેવના વચનની આવી દ્રઢતા કરી કે જે આના વચનને છાપાના ગમે તેવા આલિયા મલિયાની વાતોને સરખાવ્યા કરીએ, એની તુલના કરીએ. કોઈની તોલે આવે નહીં આ પુરુષ. આ જ્ઞાનીની જાત છે. ગાંધીએ કીધું ને આ વિતરાગીની જાત છે, વેપારીની નથી. પંથ અને સંપ્રદાય દ્વારા પોતાનું નામ કામના કીર્તિનો વેપાર નથી કરવો, એને સિદ્ધિ પ્રસિદ્ધિને પૂજાવા મનાવવાનો એને વેપાર, એની દુકાન નથી ખોલી. અમારે કોઈ મત સ્થાપવો નથી. અમે તો અનંતા વિતરાગ જ્ઞાનીઓનો વાત છે એના અમે વણોતર છીએ. અમારે તો એની જ વાત કરવી છે. એ પુરુષના વચનનું એટલું મૂલ્ય આપણને સમજાવવું જોઈએ. અને એ છેલ્લું વાક્ય બરોબર કે સર્વ દુઃખથી મુક્ત થવાનો અનન્ય ઉપાય બીજો એક પણ નહીં એવો અનન્ય આ જ છે. શું, સર્વભાવથી વિરામ પામીને સંયમ વૃદ્ધિ કરવી, સંયમ. એટલે 866 એ ઘણી વાર કેટલાય મુમુક્ષુઓને એમ થાય કે આપણે ત્યાં બધું ઢીલું ઢીલું હાલે છે. ઓલું દ્રવ્યનું યોગમાં તો જરા એક ગણે જરા મારામારી હાલે ને, જરા સૂક્ષ્મતા પછી પેલું શુદ્ધતા, અને શબ્દ એવો સરસ મજાનો કે આપણે તો શુદ્ધનું જ કરવું જોઈએ. એટલે આ વાત સાચી, ત્યાં બધું ખોટું છે. ક્યારે થશે, ક્યારે પરિણમશે, આવા બધા પત્રો આપણને કેટલું બધું સમાધાન આપે છે. આ વિતરાગનો સ્યાદવાદ છે, આ અનેકાંત દર્શન છે કે કોઈ પણ વાતનું એકાંતે ખંડન બંડન નથી. એ પણ જોરદાર છે, ગંભીર છે, શુક્લ ધ્યાનનું કારણ છે, કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે આનાથી, બધું બરોબર છે. પણ ક્યારે, ક્યાં સંયમની વૃદ્ધિ થાય તો, ઉદાસીનતા જગત તરફથી આવે તો, સમ્યકત્વ નિર્મલ થયું હોય તો, સમકિતના ઠેકાણા ન હોય તો દ્રવ્યનો યોગ તને કોઈ પરિણામ આપી શકે નહીં. આટલો વિવેક, એ સાધક જે વિવેક જાળવીને સાધના કરે એ ડગલે ને પગલે આગળ વધે. વિવેક વિનાનો કરે એ તો ક્યાંય પહોંચે ને પછી અહીંયાથી પાછો પછડાય, અને પછાડે પાછો 10 વર્ષ હેઠો આવી જાય, અને ફરી પાછો કોક બીજો બાબા જોગી મળી જાય તો પાછો જંતર મંતરના રવાડે ચડી જાય. સાધનાનું સાતત્ય ક્યારે નહીં આવે? સતત સાતત્ય આવવું જોઈએ. તો સાધનાનું સાતત્ય સત સાથે સાતત્ય આવવું જોઈએ. સતને તો ઓળખા નથી, સતને ઓળખા નથી તો એની સાથે સાતત્ય આપણું બંધાશે કેવી રીતે? આ પુરુષ ઓળખાવે છે કે આ પુરુષના વચન તું ક્યારે તારા અંતકરણમાં શિથિલ કરીશ? માં ભાઈ, અમે અમારા જન્મ જન્માંતરના અનુભવથી આ કહીએ છીએ. આ અનુભવ વચન છે, બીજું કંઈ શોધમાં એમાં લખ્યું છે કે નહીં તો તું મોડા મોડો 15 ભવે મોક્ષે જઈશ. એ આ અનુભવ વચન પ્રમાણિક ગણ 76ના પત્રમાં ક્યાં આપણે વાંચવું જ પૂરેપૂરું? ઉતાવળ ઘણી છે ને, તે અનુભવ વચન છે. અમે આ લખ્યું છે શું એમને લખીને કે બેઠા કંઈક બેઠા બેઠા હાલો આ કઈ છાપાનો પત્રકાર છે કે જે વિષય આપો એના ઉપર હાલે? અમેરિકાના પ્રમુખને ઉપદેશ આપે, ભારતના વડાપ્રધાનને પણ આપે, આને આમ કરવું જોઈએ, આને આમ કરવું જોઈએ, પોતે ખુરશી ઉપર બેઠો બેઠો ચા પાણી પીતો હોય. અનુભવનું નવનીત આવે, અનુભવ. આવા પુરુષ 875 રોજ બોલીએ, શું થાય? કયા સાધનો કીધા છે? પેલા વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ. વચનામૃત એમના કહેલા હાજર છે ને, શંકા છે કે આ શ્રીમદે લેખા હશે, નહીં લેખા હોય, કોઈ વિધવાને લેખા છે, શ્રીમદના નામે ચડાવ્યા છે, કંઈ છે? મોટી ખૂબી છે વચનામૃતની તો કે જે એને લખ્યું છે અને જે એનું લખાણ એના હાથનું ઓરિજિનલ જ્યાં સુરક્ષિત છે એ જ જાયપું છે. ઇસ વે કંઈ બીજું છે ખરું, પણ બીજા પુસ્તકમાં, આમાં નહીં. આમાં તો એણે પોતાના હાથે સ્વ હસ્તે જે લખ્યું છે, મીન મેક તાનો માતર, અલ્પવિરામ પૂર્ણવિરામ કંઈ ફેરફાર. કેટલું સરસ! અહો સત્પુરુષના વચનામૃત, તો આપણે અન્યત્ર જઈએ છીએ ત્યારે ખરેખર તો આપણી પાસે જ્ઞાનીના વચનો છે કે એમાં ઉમેરાયેલા છે, એમાં સંશોધિત થયેલા છે, એમાં ફેરફાર થયેલા છે. કયા વચનોનો બોધ આપણે સાંભળીએ છીએ ખબર નથી, કે એની વિચારણા ચાલે છે એ ખબર નથી. અને પછી બધા કહેતા હોય કે આનાથી કલ્યાણ થાય ને આનાથી ન થાય, પણ ભાઈ આ તમે તમારી વાત કરો છો કે કંઈ બીજી કરો છો? આ હવાલો તમારો જ્ઞાનીનો છે. જ્ઞાની તો કહે છે કે જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય સાધે તે મુક્તિ લે, એમાં ભેદ ન કોઈ. જ્ઞાની તો કહે છે કોઈ ભેદ જ નથી. અને તમે તો ભેદથી શરૂઆત કરો છો. શું સમજવું? તો જ્યાં જ્યાં આવા વાળા બંધાયા છે મતના, ગચ્છના, પંથના, આશ્રમના, ત્યાં આવી પ્રકારનો આધાર મત છે. એના આધાર ઉપર બધું ચાલે પછી. તો આખો સમુદાય પછી ગતાનુગતિક ઓઘ સંજ્ઞામાં દુર્વાતો જાય. અહો સત્પુરુષના વચનામૃત, બીજું કીધું મુદ્રા, સાત મુદ્રા જેવી છે એવી. ફોટો પડાવવો છે તો પેલા આપણે બ્યુટી પાર્લરમાં જઈ આવીએ. સુરેન્દ્રનગરમાં ગયા હશે ને બ્યુટી પાર્લરમાં, વઢવાણમાં ફોટો પડાવશે, ઉભા રહીએ જરાક, દૂધ બીધ બે ચારથી જરાક શરીર સરખું કરી લઈએ, પછી જરાક સારો ફોટો આવે. પાસડે પાસડા ગણી લે તારે ગણવા આવે તો. અંતરની સ્થિતિ અવલોકન કરતા આવે આવડે તો આ ચિત્રપટ કામનું છે. બાકી તો સચ્ચિદાનંદ જેવી દશા થાય. અરે આ પોતાના શરીરને સાચવી નથી, કોઈ મારી શું સંભાળ લેશે? આ ગાંડ પણ અને આ ક્રાંતિકારી સંત ફાઈવ સ્ટાર, શું બોલબોલ કર્યા કરો છો? તમને આત્માનું સ્વરૂપ આ દેહથી પર છે, એટલે તમારે આનાથી પર જોવાની દ્રષ્ટિ ન હોય તો તમે એ મૂર્તિના આકાર ઉપરથી એ વ્યક્તિનું ચરિત્ર નક્કી કરો. આવું લખે પાછું છાપામાં આવે, બધું થાય. અને આ સંત ક્રાંતિકારી છે તો ગામા પહેલવાનનો રાખો ફોટો પહેલા. રોજ આપણે કંઈક પરમાર ધાર્મિક વૃત્તિ કરતા હોય ત્યાર પહેલા, અને હોસ્ટેલમાં રાખે છે ઘણા છોકરાઓ બ્રુસલી, બરાબર છે ને, બ્રુસલીના ફોટા રાખે, રખાય. તમારે દેહની સાધના કરવી હોય તો રખાય, આત્મિક સાધના કરવી છે તમારે. આત્મિક સાધનાની અંદર તો એની અંતરદશા પ્રગટ કરે એ મુદ્રા છે. કૃપાળુદેવની મુદ્રા નિર્વિકાર છે, વિતરાગી મુદ્રા છે, સમતાની મુદ્રા છે, ક્ષમાની મુદ્રા છે, કોઈ પ્રત્યે પક્ષપાત નથી એવી મુદ્રા છે, આખા જગતથી ઉદાસીનતા છે એવી મુદ્રા છે. જો જોતા આવડે, બહુ મહત્વનું છે. એટલે મુદ્રા બને ત્યાં સુધી જો સત્પુરુષની એમની વિદ્યમાનતામાં મળી હોય તો એના જેવું એકે ઉત્તમ આલંબન નથી. ઉદાસીનતાની મૂર્તિ છે આ તો, સમતાની મૂર્તિ છે, વિતરાગતાની મૂર્તિ છે, નિર્વિકારીતા એમ તો એના આંખમાંથી નીતરી રહી છે. અને સત્સમાગમ, સત્પુરુષ હોય તો પ્રત્યક્ષ, ન હોય તેના વચનોનો, આ સત્સમાગમ છે એના બોધનો. કેમ કે એનું સ્વરૂપ છે એ નિજ બોધરૂપમ, આનંદમાં આનંદ, કરમ પ્રસન્નમ જ્ઞાન સ્વરૂપમ નિજ બોધરૂપ. તમારું જ્ઞાન સ્વરૂપ છે પ્રભુ, તમારું સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે. તમારા જ્ઞાનનું નિર્મળતા કેટલી છે? બસ આ હોય તો શું કરે? ચાર વસ્તુ ઊભી થાય. પહેલી, સુસુપ્ત ચેતનને જાગૃત કરનાર તું આત્મા છો એવી જાગૃતિ આવી જાય. કહો અત્યાર સુધી અનંતકાળથી વિસરાયેલું જે તત્વ જે અંદર છે જ પણ સુસુપ્ત અવસ્થામાં પડ્યું છે તે જાગૃત સડવડે, ચેતના સડવડે છે. બીજું, પડતી વૃત્તિને જગતના દ્રશ્ય જોઈ જોઈને વૃત્તિ ચડે ઉતરે ચડે ઉતરે એવા શૃંગાર દ્રશ્ય જીવે તો વૃત્તિનું પતન થાય. એવા વ્યસનના માદક દ્રશ્યો જીવે તો જીવમાં માદકતા આવે. પ્રભુ તારા દર્શન કર્યું હોય તો પડતી વૃત્તિ પણ સ્થિર થઈ જાય, અટકી જાય. અરે તું આ શું કરે છે? તો ક્યાંય પડવાના ભાવમાં રોકી દે, રોકનાર છે અજ્ઞાની. દર્શન માત્રથી નિર્દોષ, જેટલી વાર દર્શન કરો એમાં દોષનું સર્જન થાય કે નિર્દોષતાનું? નિર્દોષતાનું, પવિત્રતાનું. આત્મા પ્રફુલ્લિત થાય, ક્લેશિત આત્મા થયો હોય તો સંતાવાન બને પ્રભુના દર્શનથી. જગતથી દુઃખી થઈ ગયો હોય અને પ્રભુના દર્શન કરવા જાય તો મનમાં પોતાનું સ્વ શાંત થઈ જાય, શાંત ધરાય. અને છેલ્લે અપૂર્વ, પછી પોતાનો એ જે સ્વભાવ છે એને પ્રેરણા આપે છે. એવું તો શું થાય? આ બરોબર એ હોય તો પહેલું પરિણામ શું આવે? સ્વરૂપ પ્રતીતિ એટલે આત્મદર્શન સંકેત. સ્વરૂપ પ્રતીતિ એટલે સમ્યક દર્શન. દેહથી આત્મા જુદો છે, હું આ મન વચન કાયાના યોગથી ભિન્ન છું એવી સ્વરૂપની પ્રતીતિ મને થાય, અસમ્યક દર્શન. પહેલું પરિણામ સ્વરૂપ પ્રતીતિ. બીજું અપ્રમત્ત સંયમ, એવો ઉદાસીનતાનો ભાવ અને વૈરાગ્યનો ભાવ આવે કે સંયમ વર્ધમાન થાય. અને કેવો? અપ્રમત્ત. હવે સતત અનુસંધાન સ્વભાવ સાથે, ચેતના સાથે રહીએ, પદાર્થ સાથે ન રહીએ, એવો સંયમ જાગૃત થાય અને પૂર્ણ વિતરાગ નિર્વિલ. આ વધતું 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 જાય, જે ભાવ વધે એ છેલ્લે પૂર્ણ વિતરાગ. દેહ છતાં મનુષ્ય પૂર્ણ વિતરાગ થઈ શકે છે એવો અમારો નિશ્ચલ અનુભવ. ડંકાની ચોટ ઉપર વાત છે. સાહેબ શું વાત કરો છો તમે? પૂર્ણ વિતરાગ તો કે દેહ હોવા છતાં થઈ શકે, અમારો નિશ્ચલ અનુભવ છે. કારણ કે અમે તે જ સ્વરૂપ પામવાના, પામ્યા છીએ, પામવાના છીએ વગેરે. તો એ થાય. અને છેલ્લે આ મારો અપૂર્વ સ્વભાવ કયો હતો? અયોગી હતો. એ અયોગી સ્વભાવ મારો સિદ્ધ થશે, અમે મન વચન કાયાને છોડી દઈશું અને તોય રહીશું. છૂટશે કોણ? દેહ છૂટશે, આત્મા રહેશે. અત્યારે શું થાય છે? આત્મા છૂટી જાય છે અને પોતે પડ્યો રહે છે. અયોગી સ્વભાવમાં સ્થિત કરા. ત્રિકાળ કોણ જયવંત વર્તે? પ્રભુના વચનામૃત, મુદ્રા અને સત્સવાગમ, એ ત્રિકાળ જયવંત વર્તો. કારણ કે એ ચાર પરિણામ આપશે. પહેલું પરિણામ સુસુપ્ત ચેતનને જાગૃત કરશે, વૃત્તિઓ પડતી હોય તો એને સ્થિર કરશે, દર્શનથી નિર્દોષતા વધતી જશે અને અપૂર્વ સ્વભાવને પ્રેરણા થતી જશે કે હું તો દેહાતી જ છું, એ અપૂર્વ છું. અને તો પહેલું પરિણામ આવશે એમાંથી સ્વરૂપ પ્રતીતિ, મને મારા આત્માનો પ્રતીતિરૂપ દર્શન થશે. અપ્રમત્ત સંયમ, જેવું એ સમ્યક દર્શન થશે તો જગત મિથ્યા લાગશે. જગત મિથ્યા થતાં જગત પ્રત્યેની આસક્તિ, મમત્વ બધું તૂટી જશે. એટલે મારે જગત પ્રત્યે મારો ભાવ ઉદાસીનતાનો, વૈરાગ્યનો થશે. અપૂર્વ વૈરાગ્ય પ્રગટે. આવી ઉદાસીનતા પ્રગટવાથી છેલ્લે હું નિર્વિકલ્પ થઈશ કે હું મારામાં પૂર્ણ છું. કોઈ પણ પદાર્થ મારી પૂર્ણતામાં મારે આવશ્યક નથી. અસંગતાનો સ્વરૂપ, આ અસંગ સ્વરૂપ, કોઈના સંગની આવશ્યકતા નથી, એક પરમાણુ માત્રની મળે ને સ્પર્શતા, કોઈ જરૂર નથી. જીવ જીવત્વથી જીવે છે, જીવ પોતાના સત્વથી જીવે છે. બસ આવું અયોગી સ્વભાવ પ્રગટ કરી અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર પોતાનું જે અવ્યાબાધ સ્વરૂપ છે, જે કોઈ કાળે હવે બાધા પામે નહીં, એવા હે પ્રભુ તમારા વચનામૃત, તમારી મુદ્રા અને તમારો સત્સમાગમ ત્રિકાળ જયમંત. બસ આપ હશો તો જગતના જીવોનો જય જયકાર જ છે. વિશેષ
આવતીકાલનો પત્ર 887 અને 901.